ओम शांति। गुड मॉर्निंग। 18 अप्रैल 2026 ना रोजना बाप दादा द्वारा उच्चारायेला प्रातः मूल्यना महावाक्य छे। मीठा बाळको, तमे बाप द्वारा सन्मुख भणी रह्या छो। तमारे सतयुगी बादशाहीना लायक बनवा माटे पावन जरूर बनवानुं छे। मीठा बाळको, तमे बाप द्वारा सन्मुख भणी रह्या छो। तमारे सतयुगी बादशाहीना लायक बनवा माटे पावन जरूर बनवानुं छे। प्रश्न छे, बापना कया ऑक्युपेशन अर्थात कर्तव्यने आप बाळको जाणो छो? उत्तर छे, तमे जाणो छो के अमारा बाप बाप पण छे, शिक्षक अने सद्गुरु पण छे। बाप कल्पना संगम युग पर आवे छे, जूनी दुनिया ने नवी बनावा, एक आदि सनातन धर्मनी स्थापना करवा। बाप हमणा आपणे बाळकोने मनुष्यथी देवता बनावा माटे भणावी रह्या छे। आ कर्तव्य बाळकोना सिवाय बीजू कोई नथी जानतु। गीत छे, भोले नाथ से निराला कोई और नहीं। ओम शांति। ओम शांति नो अर्थ तो बाळकोने वारंवार समझाव्यो छे। ओम एटले हूँ आत्मा छु अने मारू आ शरीर छे। शरीर पण कही शके छे के मारू आ आत्मा छे। जेम शिव बाबा कहे छे, तमे मारा छो। बाळको कहे छे, बाबा तमे अमारा छो। तेम आत्मा पण कहे छे, मारू शरीर। શરીર કહેશે, મારો આત્મા। હવે આત્મા જાણે છે, હું અવિનાશી છું। આત્મા વગર શરીર કાંઈ કરી ન શકે। શરીર તો કહેવાય જ છે, શરીર તો છે, કહેવાય છે, મુજ આત્માને તકલીફ નહીં આપો। હું આત્મા પાપ આત્મા છું કે હું આત્મા પુણ્ય આત્મા છું? તમે જાણો છો, હું આત્મા સતયુગમાં પુણ્ય આત્મા હતો। આત્મા પોતે પણ કહેશે, હું સતયુગમાં સત્તુ પ્રધાન અથવા સાચું સોનું હતો। સોનું છે નહીં, આ એક દ્રષ્ટાંત અપાય છે। આપણો આત્મા પવિત્ર હતો, સત્તુ પ્રધાન હતો। હમણાં તો કહે છે, અપવિત્ર છો, દુનિયાવાળા આ નથી જાણતા। તમને તો શ્રીમત મળે છે, તમે હમણાં જાણો છો, આપણો આત્મા સત્તો પ્રધાન હતો, હમણાં તમો પ્રધાન બન્યો છે। દરેક ચીજ આમ થાય છે, બાળ યુવા વૃદ્ધ દરેક ચીજ નવાથી જૂની જરૂર થાય છે। દુનિયા પણ પહેલાં સ્વર્ણિમ યુગ સત્તો પ્રધાન હતી, પછી તમો પ્રધાન કળિયુગ છે, ત્યારે જ દુઃખી છે। સત્તો પ્રધાન એટલે સુધરેલી, તમો પ્રધાન એટલે બગડેલી। ગીતમાં પણ કહે છે, બગડેલાને બનાવવાવાળા। જૂની દુનિયા બગડેલી છે કારણ કે રાવણ રાજ્ય છે અને બધા પતિત છે। સતયુગમાં બધા પાવન હતા, એને નવી નિર્વિકારી દુનિયા કહેવાય છે। આ છે જૂની વિકારી દુનિયા, હમણાં કળિયુગ તમો પ્રધાન છે। આ બધી વાતો કોઈ સ્કૂલ કોલેજમાં નથી ભણાવાતી, ભગવાન આવીને ભણાવે છે અને રાજયોગ શીખવાડે છે। ગીતામાં લખેલું છે, ભગવાન ઉવાચ, શ્રીમદ ભગવદ્ ગીતા। શ્રીમદ એટલે શ્રેષ્ઠ મત, શ્રેષ્ઠથી શ્રેષ્ઠ ઊંચેથી ઊંચા ભગવાન છે। એમનું નામ એક્યુરેટ અર્થાત સચોટ શિવ છે। રુદ્ર જયંતિ કે રુદ્ર રાત્રિ કહેવાય ક્યારેય નહીં સાંભળ્યું હશે, શિવરાત્રિ કહેવાય છે। શિવ તો નિરાકાર છે, હવે નિરાકારની રાત્રિ કે જયંતિ કેવી રીતે મનાવાય? શ્રી કૃષ્ણની જયંતિ તો ઠીક છે, ફલાણાનું બાળક એની તિથિ તારીખ બતાવે છે, શિવના માટે કોઈ જાણતું નથી કે ક્યારે જન્મ્યા, આ તો જાણવું જોઈએ ને। હવે તમને સમજ મળી છે કે શ્રી કૃષ્ણે સત્યયુગ વગેરેમાં કેવી રીતે જન્મ લીધો. તમે કહેશો એમને તો 5000 વર્ષ થયા. તેઓ પણ કહે છે ક્રાઇસ્ટથી 3000 વર્ષ પહેલા ભારત પેરેડાઇઝ અર્થાત વૈકુંઠ હતું. ઇસ્લામીના આગળ ચંદ્રવંશી, એમના આગળ સૂર્યવંશી હતા. શાસ્ત્રોમાં સતયુગને લાખો વર્ષ આપી દીધા છે. ગીતા છે મુખ્ય, ગીતાથી જ દેવી દેવતા ધર્મ સ્થાપન થયો. તે સતયુગ ત્રેતા સુધી ચાલ્યો, અર્થાત ગીતા શાસ્ત્રથી આદિ સનાતન દેવી દેવતા ધર્મની સ્થાપના પરમપિતા પરમાત્માએ કરી. પછી તો અર્ધો કલ્પ ન કોઈ શાસ્ત્ર થયા, ન કોઈ ધર્મ સ્થાપક થયા. બાપે આવીને બ્રાહ્મણોને દેવતા ક્ષત્રિય બનાવ્યા, એટલે બાપ 3 ધર્મ સ્થાપન કરે છે. આ છે લીપ ધર્મ, આની આયુ થોડી હોય છે. તો સર્વશાસ્ત્ર શિરોમણી ગીતા ભગવાને ગાઈ છે. બાપ પુનર્જન્મમાં નથી આવતા, જન્મ છે પરંતુ બાપ કહે છે હું ગર્ભમાં નથી આવતો, મારી પાલના નથી થતી. સતયુગમાં પણ જે બાળકો હોય છે તે ગર્ભ મહેલમાં રહે છે. રાવણ રાજ્યમાં ગર્ભ જેલમાં આવવું પડે છે, પાપ જેલમાં ભોગવાય છે, ગર્ભમાં અંજામ અર્થાત પ્રતિજ્ઞા કરે છે અમે પાપ નહીં કરીશું. પરંતુ આ છે જ પાપ આત્માઓની દુનિયા. બહાર નીકળવાથી પછી પાપ કરવા લાગી જાય છે, ત્યાંનું ત્યાં રહ્યું. અહીંયા પણ બહુ જ પ્રતિજ્ઞા કરે છે અમે પાપ નહીં કરીશું, 1-2 પર કામ કટારી નહીં ચલાવીશું. કારણ કે આ વિકાર આદિ મધ્ય અંત દુઃખ આપે છે. સતયુગમાં વિષ નથી તો મનુષ્ય આદિ મધ્ય અંત 21 જન્મ દુઃખ ભોગવતા નથી. કારણ કે રામ રાજ્ય છે, એની સ્થાપના હમણાં બાપ ફરીથી કરી રહ્યા છે. સંગમ પર જ સ્થાપના થશે ને. જે પણ ધર્મ સ્થાપન કરવામાં આવે છે એમણે કોઈ પણ પાપ નથી કરવાના. અડધો સમય છે પુણ્યાત્મા, પછી અડધો સમય પછી પાપ આત્મા બને છે. તમે સતયુગ ત્રેતામાં પુણ્ય આત્મા રહ્યો છો, પછી પાપ આત્મા બનો છો. સત્વ પ્રધાન આત્મા જ્યારથી ઉપરથી આવે છે તો તે સજાઓ ખાઈ નથી શકતો. ક્રાઇસ્ટનો આત્મા ધર્મ સ્થાપન કરવા આવ્યો, એને કોઈ સજા મળી ન શકે. કહે છે ક્રાઇસ્ટને ક્રોસ પર ચડાવ્યા, પરંતુ એમના આત્માએ કોઈ વિકર્મ વગેરે કર્યા જ નથી. જે તે જેમના શરીરમાં પ્રવેશ કરે છે એમને દુઃખ થાય છે, તે સહન કરે છે. જેમ આમનામાં બાબા આવે છે એ તો છે જ સત્વ પ્રધાન. કોઈ પણ દુઃખ તકલીફ આમના આત્માને થાય છે, શિવ બાબાને નથી થતી. એ તો સદૈવ સુખ શાંતિમાં રહે છે, હંમેશા સત્વ પ્રધાન છે. પરંતુ આવે તો આજુના શરીરમાં છે ને. એમ ક્રાઇસ્ટના આત્માએ જેમાં પ્રવેશ કર્યો એ શરીરને દુઃખ થઈ શકે છે. ક્રાઇસ્ટનો આત્મા દુઃખ ન ભોગવી શકે, કારણ કે સત્વ રજો તમોમાં આવે છે. નવા નવા આત્માઓ આવે પણ તો છે ને, એમને પહેલાં જરૂર સુખ ભોગવવું પડે, દુઃખ ભોગવી ન શકે. કાયદો નથી કહેતો, આમાં બાબા બેસે છે. કોઈ પણ તકલીફ આમને અર્થાત દાદાને થાય છે, ન કે શિવ બાબાને. પરંતુ આ વાતો તમે જાણો છો, બીજા કોઈને ખબર નથી. આ બધું રહસ્ય હમણાં બાપ બેસી સમજાવે છે. આ સહજ રાજયોગથી જ સ્થાપના થઈ હતી, પછી ભક્તિ માર્ગમાં આ જ વાતો ગવાય છે. આ સંગમ પર જે કાંઈ થાય છે તે ગવાય છે. ભક્તિ માર્ગ શરૂ થાય છે તો પછી શિવ બાબાની પૂજા થાય છે. પહેલા પહેલા ભક્તિ કોણ કરે છે? તેજ લક્ષ્મી નારાયણ જ્યારે રાજ્ય કરતા હતા તો પૂજ્ય હતા, પછી વામ માર્ગમાં આવી જાય છે તો ફરી પૂજ્યથી પૂજારી બની જાય છે. બાપ સમજાવે છે, આપ બાળકોને પહેલા પહેલા બુદ્ધિમાં આવવું જોઈએ કે નિરાકાર પરમપિતા પરમાત્મા અમના દ્વારા અમને ભણાવે છે. આવી બીજી કોઈ જગ્યા આખા વિશ્વમાં હોઈ ન શકે જ્યાં આવું સમજાવતા હોય. બાપ જ આવીને ભારતને ફરીથી સ્વર્ગનો વારસો આપે છે. ત્રિમૂર્તિના નીચે લખેલું છે, ડીટી વર્લ્ડ સાવરન્ટી ઇઝ યોર ગોડ ફાધરલી બર્થ રાઇટ. ડીટી વર્લ્ડ સાવરન્ટી ઇઝ યોર ગોડ ફાધરલી બર્થ રાઇટ. શિવ બાબા આવીને આ બાળકોને સ્વર્ગની બાદશાહીનો વારસો આપી રહ્યા છે, લાયક બનાવી રહ્યા છે. તમે જાણો છો, બાબા આપણને લાયક બનાવી રહ્યા છે. આપણે પતિત હતા ને, પાવન બની જઈશું પછી આ શરીર નહીં રહેશે. રાવણ દ્વારા આપણે પતિત બન્યા છીએ, પછી પરમપિતા પરમાત્મા પાવન બનાવી પાવન દુનિયાના માલિક બનાવે છે. એ જ જ્ઞાનના સાગર પતિત પાવન છે. આ નિરાકાર બાબા આપણને ભણાવી રહ્યા છે. બધા તો સાથે ન ભણી શકે, સન્મુખ તમે થોડાક બેઠા છો, બાકી બધા બાળકો જાણે છે. હમણાં શિવ બાબા બ્રહ્મા તનમાં બેસી સૃષ્ટિના અધિમત્ય અંતનું જ્ઞાન સંભળાવતા હશે તો મુરલી લખાણ દ્વારા આવશે. બીજા સત્સંગોમાં આવું થોડી સમજશે. આજકાલ ટેપ મશીનથી પણ નીકળે છે એટલે ભરીને મોકલી દે છે. તે કહે છે ફલાણા નામવાળા ગુરુ સંભળાવે છે. બુદ્ધિમાં મનુષ્ય જ રહે છે, અહીંયા તો તે વાત નથી. તો નિરાકાર બાપ નોલેજફુલ છે. મનુષ્યને નોલેજફુલ નથી કહેવાતું. ગાય છે ગોડ ફાધર ઇઝ નોલેજફુલ, અર્થાત જ્ઞાનના સાગર. પીસફુલ અર્થાત શાંતિના સાગર. બ્લીસફુલ અર્થાત આનંદના સાગર. તો તેમનો વારસો પણ જોઈએ ને. એમનામાં જે ગુણ છે તે બાળકોને મળવા જોઈએ, હમણાં મળી રહ્યા છે. ગુણોને ધારણ કરી આપણે એવા લક્ષ્મીનારાયણ બની રહ્યા છીએ. બધા તો રાજા રાણી નહીં બનશે. ગવાય છે રાજા રાણી વઝીર, ત્યાં વઝીર પણ નથી હોતા. મહારાજા મહારાણીમાં પાવર અર્થાત શક્તિ હોય છે. જ્યારે વિકારી બને છે ત્યારે વઝીર વગેરે હોય છે. પહેલાં મિનિસ્ટર અર્થાત મંત્રી વગેરે પણ નહોતા. ત્યાં તો એક રાજા રાણીનું રાજ્ય ચાલતું હતું, એમને વઝીરની શું જરૂર, સલાહ લેવાની જરૂર નથી. જ્યારે પોતે માલિક છે. આ છે હિસ્ટ્રી જિયોગ્રાફી. પરંતુ પહેલાં પહેલાં તો ઉઠતા બેસતા આ બુદ્ધિમાં આવવું જોઈએ કે અમને બાપ ભણાવે છે, યોગ શીખવાડે છે, યાદની યાત્રા પર રહેવાનું છે. હમણાં નાટક પૂરું થાય છે. અમે બિલકુલ પતિત બની ગયા છીએ કારણ કે વિકારમાં જઈએ છીએ એટલે પાપ આત્મા કહેવાય છે. સતયુગમાં પાપ આત્મા નથી હોતા. ત્યાં છે પુણ્ય આત્મા, તે છે પ્રાલબ્ધ, જેના માટે તમે હમણાં પુરુષાર્થ કરી રહ્યા છો. તમારી છે યાદની યાત્રા, જેને ભારતનો યોગ કહેવાય છે. પરંતુ અર્થ તો નથી સમજતા. યોગ અર્થાર્થ યાદ, જેનાથી વિકર્મ વિનાશ થાય છે. પછી આ શરીર છોડી ઘરે ચાલ્યા જશે, એને સ્વીટ હોમ કહેવાય છે. આત્મા કહે છે અમે એ શાંતિ ધામના રહેવાસી છીએ. અમે ત્યાંથી નગ્ન અર્થાત અશરીરી આવ્યા છીએ. અહીંયા પાઠ ભજવવા માટે શરીર લીધું છે. આ પણ સમજાવ્યું છે માયા પાંચ વિકારોને કહેવાય છે. આ પાંચ ભૂત છે. કામનું ભૂત, ક્રોધનું ભૂત નંબર વન છે, દેહ અભિમાનનું ભૂત. બાપ સમજાવે છે સતયુગમાં આ વિકાર હોતા નથી, એને નિર્વિકારી દુનિયા કહેવાય છે. વિકારી દુનિયાને નિર્વિકારી બનાવવી આ તો બાપનું જ કામ છે. એમને જ સર્વશક્તિમાન જ્ઞાનના સાગર પતિત પાવન કહેવાય છે. આ સમયે બધા ભ્રષ્ટાચારથી જન્મે છે. સતયુગમાં જ નિર્વિકારી દુનિયા છે. બાપ કહે છે હવે તમારે વિકારીથી નિર્વિકારી બનવાનું છે. કહે છે આના વગર બાળકો કેવી રીતે જન્મશે. બાપ સમજાવે છે હમણાં તમારો આ અંતિમ જન્મ છે, મૃત્યુ લોક જ ખતમ થવાનો છે, પછી આના પછી વિકારી લોકો હશે નહીં. એટલે બાપથી પવિત્ર બનવાની પ્રતિજ્ઞા કરવાની છે. કહે છે બાબા અમે તમારાથી વારસો અવશ્ય લઈશું, તે કસમ ઉઠાવે છે જુઠ્ઠી. ભગવાન જેના માટે કસમ ઉઠાવે છે એમને તો જાણતા નથી એ ક્યારે કેવી રીતે આવે છે, એમનું નામ રૂપ દેશ કાળ શું છે કાંઈ પણ નથી જાણતા. બાપ આવીને પોતાનો પરિચય આપે છે. હમણાં તમને પરિચય મળી રહ્યો છે. દુનિયાભરમાં કોઈ પણ ગોડ ફાધરને નથી જાણતો. બોલાવે પણ છે, પૂજા પણ કરે છે, પરંતુ કર્તવ્યને નથી જાણતા. હમણાં તમે જાણો છો પરમપિતા પરમાત્મા આપણા બાપ શિક્ષક સદગુરુ છે. આ બાપે સ્વયં પરિચય આપ્યો છે કે હું તમારો બાપ છું. મેં આ શરીરમાં પ્રવેશ કર્યો છે. પ્રજાપિતા બ્રહ્મા દ્વારા સ્થાપના થાય છે. કોની? બ્રાહ્મણોની. પછી તમે બ્રાહ્મણ ભણીને દેવતા બનો છો. હું આવીને તમને શુદ્રથી બ્રાહ્મણ બનાવું છું. બાપ કહે છે હું આવું જ છું કલ્પના સંગમ યુગ પર. કલ્પ 5000 વર્ષનું છે. આ સૃષ્ટિ ચક્ર તો ફરતું રહે છે. હું આવું છું જૂની દુનિયાને નવી બનાવવા, જૂના ધર્મોનો વિનાશ કરીને. પછી હું આદિ સનાતન દેવી દેવતા ધર્મ સ્થાપન કરું છું, બાળકોને ભણાવું છું. પછી તમે ભણીને 21 જન્મ માટે મનુષ્યથી દેવતા બની જાઓ છો. દેવતાઓ તો સૂર્યવંશી, ચંદ્રવંશી, પ્રજા બધું જ છે. બાકી પુરુષાર્થ અનુસાર ઉચ્ચ પદ પામશે. હમણાં જે જેટલો પુરુષાર્થ કરશે તે જ કલ્પ કલ્પ ચાલશે. સમજે છે? કલ્પ કલ્પ એવો પુરુષાર્થ કરે છે, કલ્પ કલ્પ એવો પુરુષાર્થ કરે છે એવું જ પદ જઈને મેળવશે. આ બાળકોની બુદ્ધિમાં છે કે અમને નિરાકાર ભગવાન ભણાવે છે. એમને યાદ કરવાથી જ વિકર્મ વિનાશ થશે. યાદ કર્યા વગર વિકર્મ વિનાશ થઈ નથી શકતા. મનુષ્યને આ પણ ખબર નથી કે અમે કેટલા જન્મ લઈએ છીએ. આપણે ભારતમાં આપણે સ્વર્ગમાં જવાનું છે. પહેલાં મૂળ વતનમાં જઈને પછી સ્વર્ગમાં આવીશું. અચ્છા અચ્છા, મીઠા મીઠા સિક્કી લધા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માતા પિતા બાપ દાદાને યાદ પ્યાર, ગુડ મોર્નિંગ અને નમસ્તે. બાબા નમસ્તે નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે. પહેલી પોઈન્ટ, બાપ સાથે જે પવિત્ર બનવાની પ્રતિજ્ઞા કરી છે એના પર પાક્કું રહેવાનું છે. કામ ક્રોધ વગેરે ભૂતો પર વિજય અવશ્ય પ્રાપ્ત કરવાની છે. બીજી પોઈન્ટ છે, ચાલતા ફરતા દરેક કાર્ય કરતા ભણાવવા વાળા બાપને યાદ રાખવાના છે. હવે એ નાટક પૂરું થઈ રહ્યું છે એટલે અંતિમ જન્મમાં પવિત્ર જરૂર બનવાનું છે. વરદાન છે, સર્વ ખજાનાઓથી ભરપૂર બની પોતાના ચહેરા દ્વારા સેવા કરવાવાળા સાચા સેવાધારી ભવ. સર્વ ખજાનાઓથી ભરપૂર બની પોતાના ચહેરા દ્વારા સેવા કરવાવાળા સાચા સેવાધારી ભવ. જે બાળકો સર્વ ખજાનાથી સદા સંપન્ન અથવા ભરપૂર રહે છે એમના નયન અથવા મસ્તક દ્વારા ઈશ્વરીય નશો દેખાઈ આવે છે, એમનો ચહેરો જ સેવા કરે છે. જેમની પાસે વધારે અથવા ઓછું જમા હોય છે તો તે પણ એમના ચહેરાથી દેખાઈ આવે છે. જેવી રીતે કોઈ પણ કુળનો હોય છે તો એમના ચહેરાથી તે ઝલક અને ફલક દેખાઈ આવે છે, એવી રીતે તમારી સુરત દરેક સંકલ્પ દરેક કર્મને સ્પષ્ટ કરે ત્યારે કહેવાશે સાચા સેવાધારી. સ્લોગન છે, સમય અને સંકલ્પના ખજાનાની બચત કરી જમાનું ખાતું વધારો. સમય અને સંકલ્પના ખજાનાની બચત કરી જમાનું ખાતું વધારો. અચ્છા, ઓમ શાંતિ. અવ્યક્ત ઈશારા, મહાન બનવા માટે મધુરતા અને નમ્રતાનો ગુણ ધારણ કરો. મહાન બનવા માટે મધુરતા અને નમ્રતાનો ગુણ ધારણ કરો. આજની પોઈન્ટ છે, જ્યારે એકબીજાને મીઠું ખવડાવો છો એમાં મુખ થોડા સમય માટે મીઠું હોય છે, કારણ કે સ્વયં જ મીઠા, પરંતુ સ્વયં જ મીઠા બની જાઓ. મુખમાં સદા જ મધુર બોલ રહે, જેવી રીતે મીઠું ખાવું અને ખવડાવવાથી ખુશ થાવ છો, એવી રીતે મધુર બોલ સ્વયંને પણ ખુશ કરે, બીજાને પણ ખુશ કરી દે. એનાથી સદા સ્વયંનો મુખ મીઠું કરતા રહો. સદા મીઠી દ્રષ્ટિ, મીઠા બોલ, મીઠા કર્મ હોય. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા, થેન્ક યુ, થેન્ક યુ. ઓમ શાંતિ.